प्रकाशी मांगलिक उपकारी है दिन को स्वर्ग पर ध्यान राग से भरी जो भक्ति काय को नमाई स्तुति को छाई है धन्य धन्य तुम्हारी से कार्य सब आज गए कर जुड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख है तो हम ध्यान करे मंगल कल्याण सुख है तो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है रविवार की पाठशाला में विषय पांच भाव इन्हीं आप चर्चा करता था जेमा अपने पांच भावना नाम इना भेद प्रभेद सूत्र अने पछी आपरे सालोक्षमिक भावनी चर्चा में हता पहला आपरे औपक्षमिक भावनी चर्चा करी इना पछी आपरे शायिक भावनी चर्चा करी पछी आपरे सालोक्षमिक भावनी चर्चा करीए छे अने इना पछी हवे आपरे ओदयिक भाव अने कारणानुभव भावनी चर्चा करवानी छे सायोक्षमिक भाव माटे आपणे पांच वाक्य हमेशा पांच भाव माटे बोलीए छे बधाने ख्याल हशे घणो टाइम थई गयो एटले एवुं न थाय आगे पाठ अने पीछे तपास थोड़ू थोड़ू देव थई गयुं हशे आई एम श्योर पण थोड़ू आपणे रिविजन करिए बहु रिविजन पण नहीं करिए थोड़ो विचार माटे पूरो करवो छे सायोक्षमिक भावनो तो सौथी पहेला आपणे पांच वाक्य कया बोल्या हता औपक्षमिक भाव वगर औपक्षमिक भाव वगर जर्मनी शुरुआत न थाय एना पछी आपणे बोल्या शायिक भाव वगर कोई अनहन अने सिद्ध परमात्मा न होय आ बे वाक्य त्रीजु वाक्य आपणे शुं बोलीए छे शायोक्षमिक भाव वगर कोई अरे वाह वेरी गुड कोई खदमत न होय पछी आपणे याद राखवू पड़शे એના પછી આપણે શું બોલીએ છીએ ઓદૈત ભાવ વગર કોઈ સંસારી જીવ ન હોય અને પછી છેલ્લું વાક્ય પારિણામિક ભાવ વગર કોઈ જીવ ન હોય બરાબર છે હવે એ ચર્ચા કર્યા બાદ આપણે સાયોક્ષમિક ભાવની ચર્ચામાં છે સાયોક્ષમિક ભાવના આપણે 18 ભેદ જોઈ રહ્યા છીએ એના પહેલા આપણે સાયોક્ષમિક ભાવની ઘણી ચર્ચા કરી જેમાં આપણે ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષયોક્ષમ આ બે શબ્દનો આપણે પ્રયોગ કર્યો ક્ષયોક્ષમિક ભાવ એ જીવના ભાવથી સંબંધિત છે એ જીવમાં થતો ભાવ છે એ જીવની દશા છે એ જીવની પર્યાય છે સમજાય છે અરે બોલો બરાબર અને ક્ષયોક્ષમ આ ક્ષયોક્ષમ શબ્દ એ કર્મની અવસ્થાને સૂચવે છે આજે આપણે ઘણું બધું શીખવાનું આજે આપણે ઓળ પર પ્રોપરલી ચોથા ગુણસ્થાન થી લઈને દસમા ગુણસ્થાન સુધી તૈયાર છો બધા થાકી તો નથી ગયા ને પછી પૂછતા હતા ને નીંદ તો નહીં આ રહી ચલો અદભુત સ્વાધ્યાય પ્રવચન નો લાભ લીધો આપણે ખરેખર કાલે મને એમ થતું હતું શું બોલવું હવે કઈ બોલવાનું એક્ચ્યુઅલી બાકી રહ્યું નથી એવું લાગતું એની ચલો તો આપણે થોડી ચર્ચા કરીએ તો ક્ષયોક્ષમિક ભાવમાં આપણે ક્ષયોક્ષમ ને ક્ષયોક્ષમિક ભાવમાં આપણે જીવની દશા છે અને ક્ષયોક્ષમ એ કર્મની દશા ક્ષયોક્ષમ ને આપણે ત્રણ ટુકડામાં આપણે દબાવી છે ક્ષયોક્ષમ શબ્દ વિચ ઇઝ રિલેટેડ ટુ કર્મ એ ત્રણ ટુકડા કયા છે કોઈને યાદ છે લખીને બોલો આઈ થિંક આ તો થોડું તમને ખ્યાલ છે એટલે વાંધો નથી બોલો બોલો જલ્દી જલ્દી ક્ષય અને ઉપિકા ત્રણ શબ્દ કયા છે ક્ષય ઉદય અને ઉપિષા બરાબર છે હવે ક્ષયમાં આપણે શું લીધું હતું ક્ષયમાં આપણે લીધું તમારી વિચારી માંથી આગળ નથી શૈન આવે લીધું ઉભિયા ભાવિક છે. બરાબર છે, હું લખી નથી, જે લખું છું એ હું પછી ચાલુ કરું છું. શૈન આવે લીધું ઉભિયા ભાવિક છે. ઉપશમમાં આપણે શું લીધું તું સર અવસ્થા રૂપ ઉપશમ. થોડું થિયરી છે પણ સમજો સમજાશે. અને થર્ડ આપણે શું શબ્દ લીધો તો ઉદય. બરાબર, ત્રણ શબ્દ લીધા હતા ને, શૈન ઉપશમ. મારા હેન્ડરાઇટિંગ બહુ ખરાબ છે, ગુજરાતી પણ બહુ ખરાબ છે, એટલે પ્લીઝ બે પણ સમજો, હું લખું છું તમને સમજાશે. અને ઉદય, ત્રણ શબ્દ થી શૈન ઉદય ઉપશમ, ત્રણ શબ્દ થી આ બને છે શૈન ઉદય ઉપશમ. આ ત્રણ નું મિશ્ર બેઠાનું નામ ક્ષયોક્ષમ. આટલું સમજાયું? ક્ષય નામ લીધું ઉડિયા ભાવી. ક્ષય આખી પરિભાષા જતી હતી, બોલો આખી પરિભાષા વર્તમાન કાલીન સર્વભાતી સ્પર્ધકો નો ઉડિયા ભાવી છે. યાદ છે સર્વભાતી દેન થાતી એ ભૂલી ગયા? બોલો બોલો જલ્દી જલ્દી. 148 પ્રકૃતિ, એમાં ચાર ઘાતી ચાર અઘાતી મળીને 148 ચાર ઘાતી કર્મ. બરાબર, એ ચાર ઘાતી કર્મ ના 47 ભેદ, 47 પ્રકૃતિ. અને અઘાતી માં 101 તો મળીને 148. બરાબર, હવે આપણે આમાં જે 40 હવે આપણે જોઈએ કે ક્ષયોક્ષમ ભાવ. અને આપણે શું જોયું કે ક્ષયોક્ષમ ભાવ એ શેમાં ઘટિત થશે? ક્ષયોક્ષમ દશા એ શેમાં ઘટિત થશે? તો માત્ર ઘાતી કર્મમાં ઘટિત થશે. અઘાતી કર્મમાં ક્ષયોક્ષમ દશા ઘટિત ન થાય. સાંભળો, ધીરે ધીરે બધું સમજાશે. અઘાતી કર્મમાં શું ઘટિત ન થાય? ક્ષયોક્ષમ દશા. ક્ષયોક્ષમ ન થાય, અઘાતીમાં ક્ષયોક્ષમ ન થાય, અઘાતીમાં ઉપશમ ન થાય. સમજાય છે? ચાર દશા છે ને, ચાર દશા ના નામ ખબર છે? ક્ષયોક્ષમ, બોલો બોલો જુદી, ઉપશમ, ક્ષય અને ઉદય. બોલો, અચ્છા રિપીટ કરો, જલ્દી રિપીટ કરો. આ કર્મ, કર્મમાં થતી દશાઓ છે. આ 148 કર્મમાં થતી ચાર પ્રકારની દશાઓ પરિણામ કાર્ય થાય છે. સમજાય છે? ચાર દશા બોલો, ક્ષયોક્ષમ, ઉપશમ, ક્ષય અને અંતર. હવે આમાં આપણે જોઈએ તો અઘાતી કર્મમાં આ ચાર માંથી કઈ દશા બનશે? જો આ બધું શીખશું તો આપણને આપણા જીવનમાં ઘણો ઘણો લાભ થશે. ખરેખર પ્રેક્ટિકલ અપ્રોચ એટલું સરસ છે, આપણે થોડું આજે જોશું, પણ થોડું થિયરીમાં તમને બેઝ હોવો જોઈએ, થોડું જ્ઞાન હોવું જોઈએ શબ્દાવળીનું, તો તમને એકદમ મજા આવશે. ઓકે, તો આપણે શું કીધું? અઘાતી કર્મમાં પ્રશ્ન શું છે? અઘાતી કર્મમાં આ ચાર દશામાંથી કઈ કઈ દશા થાય? વેરી ગુડ, ક્ષય અને ક્ષય અને જોરથી બોલો, ક્ષય અને ઉદય. બરાબર, આ બે દશા થાય છે. તેમાં વિડીયો લેશે? વિડીયો વિડીયો નહીં લેતા. ઓકે, ક્ષય અને ઉદય. ચલો અહીંયા જુઓ, અહીંયા જુઓ, ક્ષય અને ઉદય. બરાબર છે, અને ઘાતી કર્મમાં વેરી ગુડ, ઘાતી કર્મમાં આ ચાર્ય દશા થાય. હવે ચાર્ય દશા ખાલી એટલું યાદ રાખજો, ઘાતી કર્મના ચાર નામ બોલો જલ્દી, મોહનીય અને અંત. તો મોહનીય કર્મ શું કીધું? એમાં આ ચારે દશા બની છે. થોડું યાદ રાખો, શું કીધું મેં? મોહનીય કર્મમાં આ ચારે દશા બની છે. બરાબર છે, ચારે દશા ખાલી મોહનીય કર્મમાં બની છે. બરાબર, હવે આપણે જોઈએ છે ક્ષયોક્ષમ ભાવ અને ક્ષયોક્ષમ નું અકર્મ. હવે આમાં આપણે પહેલા આવી જઈએ ઘાતી કર્મ ઉપર. હવે ઘાતી કર્મમાં એ ઉપર જાઉં, ઘાતી કર્મમાં આપણે જોયું હતું કે બે અનુભાગની અપેક્ષા યાદ હોય છે, અનુભાગની અપેક્ષાએ બે ભેદ પડે છે ઘાતી કર્મમાં. કયા કયા બે ભેદ? ચાલો પછી એમ ચાલુ કરવું લાગશે. વેરી ગુડ, સર્વઘાતી અને દેશઘાતી. બરાબર છે, આ બે ભેદ ઘાતી કર્મમાં પડે છે. આટલું યાદ છે બધાને? બધાને યાદ છે? સાચું કે ખોટું? વેરી ગુડ. હવે બે સર્વઘાતી પ્રકૃતિ, શું બોલવાનું? સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્શકો એના પરમાણુ શું છે? સર્વઘાતી. વેરી ગુડ, આ નિયમ યાદ જલ્દી બોલો એક વાર. સર્વ આપી પ્રકૃતિના બધા જ પર્વતો વ્યાખ્યા વેરી દેશ ઘાતી પ્રકૃતિના થોડા સ્પર્ધક દેશ ઘાતી અને થોડા સ્પર્ધક સર્વ આપી આ યાદ હતું કોને નહોતું બધા વેરી તો આટલું જ નહીં બરાબર છે સર્વધાતી પ્રકૃતિના બધા સ્પર્ધક સર્વધાતી અને દેશ ખાતી પ્રકૃતિમાં થોડા સ્પર્ધક સર્વધાતી થોડા સ્પર્ધક આટલું સમજાયું ઓકે નાઉ વી સ્ટાર્ટ ધ વિષય હવે આપણે લાસ્ટ ટાઈમ શું ચર્ચા કરી હતી ને ક્યાં છોડી હતી હમણાં એક આંટી બાબા નાનીને કહી ગયા કે પછી કેમ તમારું કામ ચાલશે બોલો આપણે લાસ્ટ ટાઈમ શું કહ્યું બે મહિના રિવિઝન કરીએ બે મહિના રિવિઝન કરીએ શું કહ્યું તું આપણે લાસ્ટ ટાઈમ આપણે લોકોએ ક્ષયોક્ષમ ભાવના અઢાર થી જોયા આટલું બે સમજ્યા પછી આપણે ક્ષયોક્ષમ અગર બીમારી સામે જોવો હમણાં થઈ જશે ક્ષયોક્ષમ ભાવના અઢાર ભેદ જોયા કોઈને યાદ છે અઢાર ભેદ આપણે બસ ઘણા બધા કરી રહ્યા હતા બે બાકી છે એક ત્રણ બાકી છે ત્રણ મારે આજે કરવા છે પૂરું કરવું છે ચલો ચલો જ્ઞાન ગુણ સંબંધી સાત ભેદ જોયા હતા તેમાં આપણે જોયા હતા ક્ષયોક્ષમ ભાવના જ્ઞાન ગુણ સંબંધી સાત ભેદ કયા કયા હતા આપણે જોયા એ સુમતિ સુશ્રુત ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અને અવધિ દર્શન વેરી ગુડ તો સાત અને ત્રણ કેટલા થઈ ગયા રૂપાને દસ થઈ ગયા બરાબર આટલું ખ્યાલ આવ્યું તો આમાં કયા ગુણ આવ્યા બે ગુણ કયા આવ્યા જ્ઞાન ગુણ અને દર્શન ગુણ કર્મ કયા આવ્યા બે જ્ઞાનાવન્ય કર્મ અને દર્શનાવન્ય કર્મ અને પર્યાય વિધિ આવી હતી તો કે દસ પર્યાય દસ આવી ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાન ત્રણ દર્શન તો દસ પર્યાય આવી બરાબર છે બે ગુણ ની ચર્ચા કરી અને આપણે બે કર્મ ની ચર્ચા કરી જે ઘાતી કર્મ છે જ્ઞાનાવન્ય અને દર્શનાવન્ય આટલું સમજાઈ ગયું એકદમ બરાબર એના પછી હવે આપણે આગળ જઈએ બરાબર આગળ જતા આપણે અંતરાય કર્મ ની ચર્ચા કરી બરાબર છે તો અંતરાય કર્મ ની કેટલી પ્રકૃતિ છે કેટલા ભેદ છે તો કે પાંચ ભેદ છે દાન અંતરાય લાભ અંતરાય ભોગ અંતરાય ઉપભોગ અંતરાય વિધિ એ પાંચ ભેદ અંતરાય કર્મ ના છે બરાબર હવે એની સામે આપણે આત્મામાં કયા ગુણ સાથે એનો નિમિત્ત નૈમિત સંબંધ છે આત્માને કયા ગુણ સાથે જેવી રીતના જ્ઞાનાવર્ણીય નો સંબંધ વાળી સાથે છે જાણવા દર્શનાવળી નો અરે બોલો તો એવી રીતના મારો પ્રશ્ન છે કે અંતરાય કર્મ નો સંબંધ આત્માના કયા ગુણો સાથે પાંચ ગુણ સાથે પાંચ ગુણ વેરી ગુડ કયા પાંચ ગુણ આત્માના પાંચ ગુણ કયા પાંચ ગુણ દાન ભોગ ઉપભોગ અને ધીર્ય આ આત્માના પાંચ ગુણ સાથે તો જ્યાં સુધી છદ્મસ્થ છે છદ્મસ્થ ના મને સ્થાન કયા ક્યાંથી ક્યાં છદ્મસ્થ 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 એકથી 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 ક્યાં એકથી બાર ગુણસ્થાન છદ્મસ્થ ના જ્યાં સુધી કહેવાય જ્ઞાન નથી થતું ત્યાં સુધી જીભ છદ્મસ્થ કહેવાય અને છદ્મસ્થ માં અજ્ઞાની આવી ગયા એકથી બાર ગુણસ્થાન તેમાં કયા કયા જીવ આવ્યા તો અજ્ઞાની આવી ગયા મિથ્યા દ્રષ્ટિઓ ગુણસ્થાન એક વાર જલ્દી જતી ક્ષયોક્ષમિક ભાવ પણ કયા ગુણસ્થાન સુધી એક થી બાર ગુણસ્થાન સુધી ક્ષયોક્ષમિક ભાવ જોવામાં આવે છે એના પછી તેરમા અવસ્થાન ના પહેલા સમયમાં શારીરિક ભાવ થઈ જાય ચલો થોડું ક્લિયરી છે પણ આપણે થોડું કે આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ એક વાર થોડો આ ભેદ થઈ જાય તો આપણે હવે અઢાર ભેદ માં કેટલા ભેદ જોયા ઉપમા કેટલા જોયા પંદર ભેદ બોલા, પંદર ભેદ, ચાર જ્ઞાન. હું રિપીટ કરું છું કારણ કે અહીંયા જ પાકું થઈ જાય બરાબર છે. ચાર જ્ઞાન આપણે નથી, ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન અને પાંચ લબ્ધિ. અને એ લબ્ધિ નહીં, આપણે જે શિક્ષા કરે એ લબ્ધિ નહીં. અહીંયા આને પણ પાંચ લબ્ધિ કહેવામાં આવે છે. સાયોક્ષમ શું બોલાવું? સાયોક્ષમિક દાન. આ પર્યાય છે દાન ગુણની. સાયોક્ષમિક દાન એ પર્યાય. સાયોક્ષમિક લાભ ભોગ ભોગ એ દશા છે, એ સાયોક્ષમિક ભાવ છે, એ પર્યાય છે, એ અવસ્થા છે. અને એ સાયોક્ષમિક દાન તેરમા વ્રત સ્થાનના પહેલા સમયમાં ખાલી દાન છે. સમજાય છે? એક સાયોક્ષમિક લાભ ક્ષણિક લાભ, એક ભોગ ક્ષણિક ભોગ, એક ઉપભોગ ક્ષણિક ઉપભોગ, અને એક વીર્ય ક્ષણિક અનંત વીર્ય થઈ. તો એક પર્યાય વિકસિત થઈને પૂર્ણ થાય. જે સાયોક્ષમિક હતી એ ક્ષણિક થઈ ગઈ. સમજાય છે? ખ્યાલ આવે છે? ઓકે ચલો, વેરી ગુડ. લાગી આપકો? હવે આપણે કેટલા કેક ખરા? બાકી હું ભૂલી ગઈ. કેટલા કેક ટોટલ? ટોટલ કેટલા છે? બધા બોલવાનું કેક વાર. ટોટલ કેટલા છે? કયા ભાવના? પારણામી ભાવના, અને ઔદૈ ભાવના, અને ઔક્ષણિક ભાવના. ઔક્ષણિક ભાવ બે, અને સાહિત ભાવ ટોટલ ત્રેપન. વેરી ગુડ. ઔક્ષણિક ભાવના બે, કાયિક ભાવના નવ. આપણે શીખી ના આવ્યા. હવે આપણે અઢાર ભેદ ની ચર્ચા કરીએ છીએ, પછી એકવીસ ની કરવાની છે, અને પછી ત્રણ ની કરવાની. સમજાય છે? ઓકે. હવે આપણે ત્રણ ભેદ કયા બાકી છે એને આપણે હવે ગુણ સ્થાનમાં લઈએ. ત્રણ ભેદ કયા બાકી છે? ચલો, સાયોક્ષમિક ભાવના અઢાર ભેદ માંથી ત્રણ ભેદ કયા બાકી છે? મારો પ્રશ્ન. બરાબર. પછી સાયોક્ષમિક ચારિત્ર, અને એ ચારિત્ર માં સાયોક્ષમિક. ઓકે, આપણે સાયોક્ષમિક ભાવ ની ચર્ચા કરીએ. સાયોક્ષમિક ચારિત્ર અને અજી એક ભેદ છે. વેરી ગુડ. સંયમાન સંયમ બરાબર. આ ત્રણ ભેદ છે. કયા ત્રણ ભેદ છે? સાયોક્ષમિક સમ્યત્વ, સાયોક્ષમિક ચારિત્ર અને સંયમ. ઓકે ચલો, કઈ અમને આપણે આના પર એકદમ વ્યવસ્થિત. હવે આપણે આવી જઈએ ફોર્થ ગુણસ્થાન. હું થોડું નાનું લખું. ફોર્થ ગુણસ્થાન કયા ગુણસ્થાનમાં આવીએ આપણે? હવે આમાં જોજો, આખું ડિટેલ આપણે એક સાથે એક ગુણસ્થાનમાં લઈએ. આપણે હવે બેસિકલી બધું જ ભૂલી જાઓ. વી આર ગોઈંગ ટુ ફોકસ ઓન ટુ ગુણ અને એની દશા. હવે કયા ગુણ? તો આપણે હવે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણની આખી આપણે પરિણમન દશા ચોથા ગુણસ્થાનથી દસમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી જોવાની છે. સમજાય છે ને? ઓકે, ચોથા ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી ના અંતિમ સમય સુધી શ્રદ્ધાની અને ચારિત્ર ગુણની આપણે દશાઓ આટલું સમજાયું બરાબર. હવે આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા શ્રદ્ધા ગુણની મુખ્યતા આપણે ચાર દશા શીખ્યા હતા. કોઈને યાદ છે? શ્રદ્ધા ગુણની ચાર દશા શીખ્યા હતા આપણે. ચાર અવસ્થા શ્રદ્ધા ગુણની મુખ્યતા ચાર અવસ્થા આપણે શીખ્યા હતા. સમજાય છે બધાને? કયા ગુણની ચાર અવસ્થા? આપણે કયા બે ગુણની ચર્ચા કરવાની છે? શ્રદ્ધા એ ગુણસ્થાન ક્યાંથી ક્યાં? ચારથી દસ. ભાવ કયો ચાલે છે? કેટલા ભેદ છે? કેટલા બાકી છે? અરે વાહ, ખાલી આગળ વાળો બોલે છે, પાછળ બોલે છે, આવ્યો બોલે છે. ચલો ઓકે, તો હવે આપણે શ્રદ્ધા ગુણની ચાર દશા જોઈએ. કઈ ચાર દશા છે? એક તો મિથ્યા દર્શન, બરાબર છે, જે અજ્ઞાન દશા મિથ્યા દર્શન. એના પછી આપણે શ્રદ્ધા ગુણની ત્રણ શુદ્ધ દશા જોઈએ. અહીંયા છે
શ્રદ્ધા ગુણની આપણે એક અશુદ્ધ દશા જોઈ અને ત્રણ શુદ્ધ દશા જોઈ.
અરે બરાબર કે નહીં?
તો ત્રણ શુદ્ધ દશા કઈ એટલે કે શ્રદ્ધાના ત્રણ ભેદ, શુદ્ધતાની અપેક્ષા એ કયા છે? ઇન શોર્ટ મારો પ્રશ્ન એ છે કે સમ્યક્ત્વના કેટલા પ્રકાર?
વેરી ગુડ.
ઔક્ષણિક સમ્યક્ત્વ, સાયોક્ષણિક સમ્યક્ત્વ અને કાયિક સમ્યક્ત્વ. બરાબર છે? ઔક્ષણિક સમ્યક્ત્વ, સાયોક્ષણિક સમ્યક્ત્વ અને કાયિક સમ્યક્ત્વ. આ કયા ભેદ છે? કોના ભેદ છે? આ સમ્યક્ત્વના. અને સમ્યક દર્શન એ કોની પર્યાય છે? શ્રદ્ધા. અને શુદ્ધ કે અશુદ્ધ? શુદ્ધ પર્યાય છે. તો ગુણસ્થાન આપણે ક્યાંથી ચાલુ કરશું? બરાબર છે. હવે આપણે એક વાર ખાલી આ જોઈ લઈએ કે ચારિત્ર ગુણની આપણે કેટલી દશા જોઈ હતી. એક આપણે જોઈ મિથ્યા ચારિત્ર. બરાબર છે. કઈ જઈ કઈ જોઈ? મિથ્યા ચારિત્ર. એના પછી આપણે સમ્યક ચારિત્રમાં, સમ્યક ચારિત્રમાં આપણે એના ચાર ભેદ જોયા હતા. કયા ચાર ભેદ જોયા હતા? એક વાર પાકું કરજો. હે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે થોડો ઉપયોગ આપશો તો તમને બહુ મજા આવશે. આખું ક્લિયર થશે કે ગુણસ્થાનનું સ્વરૂપ અને એવા શ્રદ્ધા અને ચારિત્રની શું દશાઓ થાય છે, કર્મમાં શું થાય છે, જીવના પરિણામ કેવા છે, એ આખી ચર્ચા છે. ઓકે, તો સમ્યક ચારિત્રમાં આપણે વર્ણ આચરણ ચારિત્ર, દેહ ચારિત્ર, જેને આપણે એક દેહ પણ કહી શકીએ. છોટું ઇતર રહેના બેટા, છોટું થોડા ઇતર રહેના, બોલને કે લીધે થાય રહે છે. સ્વરૂપાચરણ ચારિત્ર, એક દેહ ચારિત્ર, ક્રમ બરાબર બોલવો પડશે. તો સ્વરૂપાચરણ ચારિત્ર એટલે ગુણસ્થાન પ્રમાણ આગળ વધે. બધાને સમજાય છે? અહીંયા બેઠેલા એક એક વ્યક્તિને સમજાવજો હું શું બોલું છું. કારણ કે બહુ સરસ છે, આપણી દશા છે, આપણી અવસ્થા છે અને આપણે આ બધી અવસ્થા રૂપે ભવિષ્યમાં આપણો આત્મા પરિણમવાનો છે. સમજાય છે? સફળ છે. સ્વરૂપાચરણ ચારિત્ર, એક ચારિત્ર, વેરી ગુડ. સફળ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. બરાબર છે. અરે કહી દઉં હવે, એ પૂછો, પૂરા પૂછો. હવે આમાં આપણે શું શીખ્યા હતા? લાસ્ટ ટાઈમ ચોથું ગુણસ્થાન લઈ, તમે હું લખું છું આના પર, પણ થોડું તમને કહું. આટલું સમજાઈ ગયું? ચારિત્ર ગુણની દશા સમજાઈ ગઈ, અશુદ્ધ અને શુદ્ધ. શ્રદ્ધા ગુણની દશા સમજાઈ ગઈ, અશુદ્ધ અને શુદ્ધ. અને આપણે ત્રણ ભેદ લેવાના છે. કાયોક્ષણિક ભાવના, 18 ભેદ છે, 15 થઈ ગયા, ત્રણ બાકી છે. એને આપણે હવે ગુણસ્થાન પ્રમાણ 4 થી લઈને 10 સુધી શીખશું. આટલું ક્લિયર છે બધાને? તો રિપીટ કરું છું, કંટાળા આવે છે? હવે આપણે આવી રહીએ ચોથા ગુણસ્થાન. આપણે બધા કોમ્બિનેશન જોવાના છે, થોડો ઉપયોગ સૂક્ષ્મ રાખજો. ઓકે, ચોથા ગુણસ્થાનમાં સૌથી પહેલા ફોર્થ ગુણસ્થાન પર હવે ફોકસ કરો. ઓકે, બધું ભૂલી જાઓ. નાઉ વી આર જસ્ટ ફોકસિંગ ઓન ફોર્થ ગુણસ્થાન. અને આપણે જોઈએ છે કે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણની શું દશા છે, શું થાય છે. ઓકે, હવે આપણે અમારે ફોર્થ ગુણસ્થાનમાં મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા ચારિત્ર કઈ કામ છે? નહીં. હા કે ના? જીવ ધર્મી થઈ ગયો, ધર્માત્મા થઈ ગયો, મોક્ષ માર્ગ નો પથિક થઈ ગયો. બરાબર છે. તો હવે આપણે ફર્સ્ટ કોમ્બિનેશન લઈએ છીએ. થોડુંક બહુ બધું છે પણ સમજા, હું રિપીટ કરાવીશ તો તમને ગમશે. આઈ હોપ કંટાળો નહીં આવે ને? ઓકે, ચલો હવે આપણે સૌથી પહેલા લઈએ શ્રદ્ધામાં કહેતી દશા કહી હતી ઔક્ષણિક સમ્યક્ત્વ. અઝ્યુમ કરીએ કે કોઈ નિત્યાદશી જીવને ઔક્ષણિક, કારણ કે અનાદિકાલી નિત્યાદશી જીવને સૌથી પહેલા કયું સમ્યક્ત્વ થશે? ઔક્ષણિક થશે. બરાબર છે. આપણે શીખ્યા હતા અનાદિકાલી નિત્યાદશીને સૌથી પહેલા સમ્યક્ત્વ થશે તો કયું થશે? ઔક્ષણિક. હવે ઔક્ષણિક સમ્યક્ત થતા હું આના ઉપર કર્મની અવસ્થા લખીશ. ઓકે, ઔક્ષણિક સમ્યક્ત થતા હવે કર્મ કયો આવશે? આમાં ચાર બોલો જલ્દી. બીકોઝ શ્રદ્ધા અને ચારિત્ર ગુણનો સંબંધ, નિમિત્ત અને સંબંધ કયા કર્મ સાથે છે? ઓકે, તો હવે બધું ભૂલી જાઓ. આ કર્મ માંથી કયો કર્મ? બીજા બધા ભૂલી જાઓ. મોની અને અનંત ગુણ માંથી કયા બે ગુણ? બરાબર. હવે એની દશાઓ ગુણસ્થાન અને ભાવ આ બધું જોઈએ છે. સમજાય છે? વેરી ગુડ. મૌન્ય કર્મ, મૌન્ય કર્મ ભાતી ક્યાં ભાતી?
અનુભૂતિ
એ જ્ઞાનનું અંદરમાં રમવું, એ શ્રદ્ધાનું પ્રતિથી અંદરમાં સ્વરૂપ પ્રત્યેની થવી, અને ચારિત્રમાં પણ અનંતાનું બંધી કથાય સંબંધીનો રાગ ગયો, અને આંશિક વિકરાતાની પ્રાપ્તિ જે સમય થાય છે એ સમયનું નિમિત્ત પામીને શું થયું, શું થયું કર્મમાં કેટલો કાર્ય છે એક અંતરમૂળ, તો એનું નિમિત્ત પામીને જે આ દર્શન મોહનીય કર્મ હતો એ આખો અંબંધ હતો, આનું નિમિત્ત પામીને, આનું નિમિત્ત પામીને આ પ્રથમ સમયનું પ્રણામનું નિમિત્ત પામીને એ દર્શન મોહનીય કર્મના જે આખો અંબંધ હતો એના શું થયા, એના ત્રણ ટુકડા, એના ત્રણ ટુકડા થઈ ગયા. કોને કહ્યા? અરે કોને કહ્યા? એના સ્વયં ની એની યોગ્યતા, એનું કાર્ય એનામાં સ્વયં. હવે ક્યાં ત્રણ ટુકડા થયા અને ત્રણ ટુકડા ઉપશમિત થયા, જલ્દી જલ્દી મારે વિશે બહુ બધો ઉપશમિત થયું. એની સાથે જે ચારિત્ર મોહની કચ્છી પ્રકૃતિ છે એમાં જે પહેલી કસાઈ ટોકરી છે અનંત અનુબંધી કસાઈ ચાર, એ ચાર નો અને આ ત્રણ નો ઉપશમ, એક અંતર્મુરત માટે પ્રથમોક્ષમ સંયત્વના કારણમાં એક અંતર્મુરત માટે આ સાત પ્રકૃતિ નો શું થઈ ગયો? અને બોલો બધા બધા આનંદ આવે, શું થઈ ગયો? ઉપશમ સમજાય છે. તો આપણે સ્વસ્થ અહીંયા ઉપશમ થયો એટલે આપણે ચારિત્રમાં સ્વસ્થ દશા કહી લેશું, સ્વરૂપ ચરણ ચારિત્ર ની પ્રાપ્તિ થાય. આ દ્રવ્યા સાંભળ્યો, સાંભળ્યો આ દ્રવ્યાયોગની અપેક્ષા એના સ્વરૂપાચરણ ચારિત્ર થઈ, બરાબર છે. પરંતુ પરંતુ ચતુર્થ ગુણ સ્થાન છે અને અને હજીના સ્વરૂપાચરણ ચારિત્ર નો ઉપશમ થયો છે. હવે આપણે એક સ્ટેપ આગળ લઈને પછી જે મને કેવું છે કહું છું. અંતર્મુરત નો કાળ પૂરો થતા શું થયું? હવે કેટલો કાળ છે આનો? અંતર્મુરત નો કાળ પૂરો થતા શું થશે? જે સાત પ્રકૃતિ ઉપશમિત થઈ હતી, કેટલી પ્રકૃતિ ઉપશમિત થઈ હતી? સાત. તો જે સાત પ્રકૃતિ ઉપશમિત થઈ હતી, ઉપશમિત થઈ હતી એટલે નીચે સત્તામાં હતી, એનો ઉદય નહોતો, મિથ્યાત્વ નો ઉદય નહોતો, અનંત અનુબંધી નો ઉદય નહોતો, એટલે સ્વરૂપ સન્મુખ પ્રણામ હતા. ક્યાં પ્રણામ હતા? સ્વરૂપ સન્મુખ. સમજાય છે? સ્વરૂપ સન્મુખ, બધી જ પ્રણતિ સ્વરૂપ માં ઢળી રહેલી હતી, સ્વરૂપ સન્મુખ હતી. સમજાય છે? સ્વરૂપ માં ઠરેલી હતી, સર્વગુણાંશે સમ્યક. હવે આ અંતર્મુરત નો કાળ પૂરો થયો. સમજાય છે બાળકો? થોડું થોડું સાયલું છે, આ સાયલું તો નહીં હોય પણ સાંભળો, સમજાશે. આ અંતર્મુરત નો કાળ શું થયો? પૂરો થયો. અને આ અંતર્મુરત નો કાળ પૂરો થતા હવે શું થશે? હવે આપણે આપણા વિશે આપણો જે પોઈન્ટ છે ને આના પછી કયું સમ્યક્વ? ચયોક્ષમ સમ્યક્વ. અને થર્ડ સમ્યક્વ કયું છે? ચાલી સમ્યક્વ. ચલો ઓકે, સમજાયું. હવે અંતર્મુરત નો કાળ પૂરો થાય પછી એ જીવ પાસે, જે જીવ આ સાયોક્ષમિક સમ્યક્વ માં હતો એ જીવ પાસે ચાર ચાર જુદા જુદા ઓપ્શન છે જવા માટે. આ છૂટી ગયા બસ, સમજાય છે? યાદ હશે થોડે થોડું કોઈ ને ચાર જુદા થોડું રિપીટેશન ની જરૂર છે, કારણ કે કદાચ ભૂલી જાઓ. આ ઓપ્શનિક સમ્યક્વ નો કાળ પૂરો થતા સમ્યક દર્શન નો અંતર્મુરત નો કાળ, અંતર્મુરત માં અસંખ્યાત ભેદ છે. અંતર્મુરત 48 મિનિટ નહીં, 48 મિનિટ અગર આત્મામાં રહી જાય તો કેવળ ચાર ભેગાય થાય, એટલે અંતર્મુરત ના અસંખ્યાત ભેદ છે. આમાં 2 મિનિટ પર હોય, 3 મિનિટ પર હોય, જેટલો સમય આત્મામાં રહ્યો જી એ અંતર્મુરત નો કાળ પૂરો થતા હવે એની પાસે કેટલા રસ્તા છે, કયા કયા ચાર રસ્તા છે જવા માટે, ક્યાં જશે, શું થશે, એના ઉપર આપણો આજનો આ જે ભાવ ભેદ છે ને, ત્રણ ભેદ, એક ભેદ વગાડો. ત્રણ ભેદ છે ને બાકી? ત્રણ ભેદ કયા બાકી છે? ચાયોક્ષમિક સમ્યક્વ, કૈયામાં કૈયા અને ચાયોક્ષમિક ચારિત્ર. તો હવે વી આર ઇન્ટ્રોડ્યુસિંગ ધ ફર્સ્ટ ભેદ. લિંક તો કરવી પડશે ને, ક્યાંથી લાવવાને, ક્યાંથી લાવવું હોય ચાયોક્ષમિક સમ્યક્વ, ક્યારે પ્રગટ થયું હોય ચાયોક્ષમિક સમ્યક્વ. તો હવે અહીંયા સમજો, ચાર રસ્તા ખબર પડી કયા કયા, કયા કયા ચાર રસ્તા? સામનો 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 ચાર રસ્તા કયા? તો છે હમણાં કયા ગ્રંથ સ્થાનમાં? હવે આ સમ્યક્વ નો કાળ પૂરો થયો તો ઈધર પહેલું ગુણ સાંભળ્યો, કેટલી પ્રકૃતિ નો ઉપશમ છે? ત્રણ ટુકડા અને અનંતાનુબંધી ચાર. સાતનો ઉપશમ કે યાદ રાખજો બરાબર. હવે એના ઉપરથી આ ચાર રસ્તા થાય છે. તો ક્યાં તો પહેલું ગુણસ્થાન, ક્યાંથી ચાર માંથી ગુણસ્થાન કેટલા છે બાળકો? અરે બોલો, ગુણસ્થાન કેટલા છે? પાઠશાળામાં જાઓ છો ને દાદરમાં, ગુણસ્થાન કેટલા છે? ગુણસ્થાન કેટલા છે? 14. આપણે ચોથાની વાત કરીએ છીએ, ગુણસ્થાન આપણે ચોથું લીધું છે, પણ ટોટલ ગુણસ્થાન કેટલા છે? યાદ રાખીને જશો આજે તારલા મંદિર થી કઈ ટિકિટ તો જવું પડશે ને? એવા જતો ઉપર જોયું, માંડું જોયું, બાકી છે. ઓકે, ચાલો. ગુણસ્થાન કેટલા છે? 14 છે. એમાં આપણે કયા ગુણસ્થાન ની વાત કરીએ છીએ? વેરી ગુડ. સમ્યક તો કયું? અરે બોલો, વેરી ગુડ. એનો કાળ કેટલો? કેટલી પ્રકૃતિ નો ઉપશમ? કેટલા ના ટાઈમ માટે? વેરી ગુડ. હવે શું થાય છે? એનો કાળ પૂરો થતા શું થશે? તો કે છે કે અહીંયા યા તો પહેલા ગ્રસ્થાન માં જાય. કયું કહું? સેકન્ડ ઓપ્શન, પહેલા માંથી બીજા ગ્રસ્થાન માં જઈ શકે. જાય એવું નહીં, જઈ શકે. થર્ડ ઓપ્શન, ત્રીજું ગ્રસ્થાન. અને ચોથું ઓપ્શન, ચતુર્થ ગ્રસ્થાન વાળો જ્ઞાની ચતુર્થ ગ્રસ્થાન માં જ રહેશે. પણ શું થશે હવે એની ચર્ચા. ચાલો, હવે આપણે આ સાત પ્રકૃતિ લીધી હતી. હું જલ્દી જલ્દી કહી દઉં છું, માટે અગર સાત જે ઉપશમિત થઈ એમાંથી અગર અનંતાનુવંગી ક્રોધ માન માયા લોભ માંથી કોઈ એક પ્રકૃતિ નો ઉદય આવ્યો, કઈ કઈ કઈ? અનંતાનુવંગી ક્રોધ માન માયા લોભ માંથી કોઈ એક નો ઉદય આવ્યો તો ચતુર્થ ગુણસ્થાન માંથી વીર જશે બીજા ગુણસ્થાન. સમજાય છે? સામે પછી અગર મિથ્યાત્વ પ્રકૃતિ નો ઉદય આવ્યો, મિથ્યાત્વ નો, તો મિથ્યાત્વ પ્રકૃતિ નો અગર ઉદય આવ્યો તો પહેલા ગ્રંથાન. અગર નિત્ય ક્યાં થઈ ગયું? મિથ્યાત્વ થઈ ગયું, અનંતાનુબંધી ક્યાં થઈ ગયું? હવે નિત્ય પ્રકૃતિ નો ઉદય આવ્યો તો એ જી ત્રીજા ગ્રંથાન. બધું ક્રમબદ્ધ છે. આપણને કીધું ને કે જ્ઞાનીને નથી ખબર કે કયું સમ્યક થયું છે, જ્ઞાનીને નથી ખબર કે કઈ શ્રેણી કરે છે, જ્ઞાનીને નથી ખબર કે પ્રણામમાં શું ચાલે છે. જ્ઞાની તો આત્માનો ભોગ કરે છે, સમજાય છે? તો આત્મામાં લીન છે, પરંતુ આ અવસ્થા દશા પ્રણામમાં ને કર્મમાં પ્રમેય થાય છે. એનો કરતા જીવ નથી, એ પર્યાયગત યોગ્યતાથી પ્રણમન થાય. તમે કહેશો પહેલાનો હૃદય કેમ આવ્યો, તમે કહેશો ત્રીજામાં કેમ ગયો, જ્ઞાન બીજામાં કેમ ગયો, ચોથામાં કેમ ન ગયા, તો એ જીવના હાથમાં, એ પ્રણામોની ક્રમબદ્ધતા છે. આમાંથી આપણે કેટલા સિદ્ધાંતો દ્રવ્યાયોગના પણ શીખવા મળે છે કે ખરેખર આ અવસ્થા વ્યવસ્થા કેટલી સુંદર છે કે આ પ્રમાણે કેવી ભગવાનના કેવળ જ્ઞાનમાં આવી અવસ્થાઓ જોઈ છે ભગવાન. સમજાય છે? તો હવે કલ્લે ઓપ્શન રહ્યું ચોથું. તો હવે કઈ બાકી? પ્રકૃતિ અનંતાનુબંધી થઈ ગઈ, મિથ્યાત્વની વાત થઈ ગઈ, મિશ્રની વાત થઈ ગઈ. હવે કઈ પ્રકૃતિ બાકી છે? આ સમ્યક પ્રકૃતિ કોનો ભેદ છે? વેરી ગુડ. ભેદ છે દર્શન મોહનીય નો, પુત્ર છે દર્શન મોહનીય નો. અને નામ શું છે? નામ શું છે? અને પુત્ર કોનો છે? ભેદ કોનો છે? મોહનીય નો. હવે એનું કારણ શું છે? પેલા શું સમજાયું? તો ચતુર્થ ગુણસ્થાન માં જી આ ઓપ્શમિક નો સમય પૂરો થયો અને પુરુષાર્થ ની એ જાગૃતિ રહી, એ સમ્યક રહ્યું, એમાંથી ચ્યુત ન થયો, પુરુષાર્થ નબળો ન થયો, તો ચતુર્થ ગુણસ્થાન વાળો ઓપ્શમિક સમ્યક થી પ્રથમોક્ષમ સમ્યક થી એ પ્રથમોક્ષમ સમ્યક્ત્વ માંથી એ જીવ નું સમ્યક્ત્વ બદલાઈને સાયોક્ષમિક સમ્યક્ત્વ થઈ જશે. જેનો ભેદ આપણે શીખવાનું છે. તો હવે આપણે એ પરિભાષા યાદ કરો. પરિભાષા જલ્દી 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 એ રાખ કરો. ચલો, હવે હવે આપણે કઈ પ્રકૃતિ બાકી છે? કઈ લીધી આપણે? સમ્યક પ્રકૃતિ. ઓકે, હવે એક એક પોઈન્ટ કરીને પછી આગળ વધવું છે. હવે જુઓ, કયું થઈ ગયું? હવે કયું હતું? કયું થયું? ક્ષયોક્ષમિત બરાબર અને જેને સ્થાન કયું રહ્યું ચોથું ને ચોથું જ રહ્યું બરાબર તો હવે ક્ષયોક્ષમિત સમ્યક્ત્વ થયું તો એમાં હવે શું થાય છે ખાલી એક પોઈન્ટ આવો ખાલી એક પોઈન્ટ જલ્દી જલ્દી આમાં શું થશે કે જે આ મિથ્યાતુ પ્રકૃતિ છે એ કઈ છે દેશ ખાતી કે સર્વઘાતી વેરી ગુડ મિથ્યાત સર્વઘાતી છે સમ્યક સર્વઘાતી છે અનંતાનુવંતી મિથ્યાત સર્વઘાતી છે મિશ્ર સર્વઘાતી છે અનંતાનુવંતી સર્વઘાતી છે યાદ આવે છે કે નહીં પેલા રિવાઇઝ કર્યું હોય તો યાદ આવશે સર્વઘાતી દેશઘાતી પ્રકૃતિ મિથ્યાત સર્વઘાતી છે મિથ્યાત નું કઈ આવ્યો તો જોયું ને જોતામાંથી પહેલામાં મળ્યો ગયો સર્વઘાતી પ્રકૃતિ હોવાના કારણે સાંભળો સાંભળો એક પણ લાઈન મિસ નહીં કરતા સર્વઘાતી પ્રકૃતિ હોવાના કારણે લોજિક આપું છું કે શું થયું તો કે મિથ્યાત સર્વઘાતી પ્રકૃતિ હોવાના કારણે ચોથા ગુણસ્થાન માંથી જયારે રોગ આવે છે તો જીવ બતાવ થી ગુણસ્થાન માંથી શું થઈને પહેલામાં આવી ગયું જે શું કે મિથ્યાત સર્વઘાતી છે એટલે તમને તરફ સર્વઘાત થઈ ગયો મિશ્ર પણ સર્વઘાતી છે કારણ કે મિશ્ર નો કઈ આવતા પોતામાંથી જીવ ક્યુ થઈને ત્રીજામાં આવી ગયો તમને તો તમારી તો ક્યુ થઈ ગયો અને ત્રીજામાં આવી ગયો તે પણ સર્વઘાતી છે એ યાદ રાખો અને અનંત અનુવંતી પણ અરે બોલો જોરથી બોલો સર્વઘાતી છે કારણ કે અનંત અનુવંતી નો કઈ આવતા પણ શું થયું જે મિથ્યાત ચતુર્ગુણ સ્થાન માંથી જીવ બીજા સ્થાન માં આવી તો ગુણસ્થાન માંથી ક્યુ થયો ને સમ્યક્ત માંથી ક્યુ થયો ને એટલે અનંતાનુબંધી મિથ્યાત્વ અને મિશ્ર અરે બોલો કઈ છે સમ્યક પ્રવૃત્તિ સમ્યક પ્રવૃત્તિ કેવી છે દેશ ઘાતી હવે એને આપણે સિદ્ધ કરીએ કેવી રીતના શું થાય છે તો જે અનંતાનુબંધી મિથ્યાત્વ અને મિશ્ર એ સર્વઘાતી છે તો હવે પરિભાષા બોલો પરિભાષા વર્તમાન અને સમ્યક્ત્વ કયું સમ્યક્ત્વ કયું થઈ ગયું હવે ગુણસ્થાન કયું છે સમ્યક્ત્વ કયું થયું હવે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ છે તો ક્ષયોક્ષમિક સમ્યક્ત્વમાં હવે મારે ખાલી એની પરિભાષા એક ત્રણ લાઈન બોલીને આગળ વધવું છે જલ્દી હું બોલું કે તમે બોલો છો વર્તમાન કાલીન સર્વઘાતી વર્તમાન કાલીન સર્વઘાતી આ સ્પર્ધકોને છે સમજાય છે નિત્યાત્વ મિશ્ર અને અનંતાનુબંધી એનો ઉદયાભાવી છે શું કીધું ઉદયાભાવી છે એટલે ઉદયનો અભાવ છે સમ્યક્ત્વ બન્યું રહ્યું છે ગુણસ્થાન ચોખ્ખું છે આત્માની પ્રતીતિ છે હું ક્યારેક છું એવી પ્રતીતિ એક સમય માટે નથી છૂટતી કે કારણ કે જે સર્વઘાતી પ્રકૃતિ છે એ સર્વઘાતી પ્રકૃતિ નો ઉદયાભાવી છે ઉદયાભાવી શૈનો અર્થ ઉદય નો અભાવ શૈ એટલે ક્ષય નથી થઈ ગઈ પણ ઉદય નો અભાવ છે એનું નામ ઉદયાભાવી સમજાયું તો સર્વઘાતી પ્રકૃતિ નો શું છે હવે જે સંયોગ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ સપોઝ અહીંયાથી અહીંયા સુધી લેવાનું છે કા કા તો ભવિષ્યમાં જે આ બધી પ્રકૃતિ છે મિથ્યાત્વ મિશ્ર અને અનંતાનુબંધી સર્વઘાતી તો ભવિષ્યમાં પણ એ ક્યારે છે સર અવસ્થાનું પુષ્ય એ ક્યારે ક્યારે છે એ ઊંધી ના થઈને એ નીચે નહીં આવે સમજાય છે એને કહેવાય સર અવસ્થા જે અવસ્થામાં છે એ અવસ્થામાં એ સર્વઘાતી પ્રકૃતિ ત્યાં છે સમજાય છે એટલે ભવિષ્ય કાળી એક પ્રકૃતિ નો સર અવસ્થારૂપ બોલો સર અવસ્થારૂપ બરાબર છે તો ભવિષ્ય કાળી ને પ્રકૃતિ નો સર અવસ્થારૂપ છે વર્તમાન કાળી ને પ્રકૃતિ નો ઉદયાભાવી છે અને વર્તમાનમાં સમ્યક્ત કયું છે તો જે સમ્યક પ્રકૃતિ છે સમ્યક પ્રકૃતિ છે જ્યાં સમ્યક પ્રકૃતિ છે એ દેશઘાતી છે દેશઘાતી છે એટલે આ સમ્યક પ્રકૃતિમાં શું છે ઉદય બન્યો રહે છે સમ્યક પ્રકૃતિનો ઉદય છે અને સમ્યક તો બન્યું રહ્યું છે તેમ કરીને આ દેશભાતી પ્રકૃતિ કઈ પ્રકૃતિ છે આ દેશભાતી પ્રકૃતિ હોવાના કારણે આ સમ્યક્ત્વને ઘાતક નથી સમ્યક્ત્વનો નાશ નથી કરતી શું નથી કરતી અને સમ્યક્ત્વ બન્યું રહે છે ઘણા વર્ષો સુધી એ સમ્યક્ત્વ બન્યું રહે આટલું સમજાયું બરાબર છે આટલું એકદમ ક્લિયર થયું હા બેટા એ કોર્સ હવે આપણે એક સાઈન ની વાત કરી રહી છીએ આમાં આપણે શું કીધું સાત પ્રકૃતિ નો ઉપક્રમ આમાં આપણે શું કીધું એક નો ઉદય અને બીજામાં આપણે જે જોયું એ બરાબર સંયોગક્રમમાં સાઈન માં શું થાય ફોર એક્ઝામ્પલ સંયોગક્રમિક માંથી સાઈન સંયુક્ત થઈ ગયું એક ચોથું ગુણસ્થાન અને સંયોગક્રમમાં એક ગુણસ્થાન માં સાઈન થઈ શકે કે ના થઈ શકે ચોથા મત સંયુક્ત સાઈન થઈ શકે કે ના થઈ શકે થઈ શકે તો સાઈન માં શું થશે અનંતાનુબંધી ચાર આ સાત નો મૂળ માંથી છે એનું નામ છે સ્થાયી સમ્યક્ત્વ આપણે બેસી ત્રણ સમ્યક્ત્વ સમજ્યા કર્ણયોગી અપેક્ષા સમજાયું બરાબર બધાને ખ્યાલ આવ્યું અક્ષમિક સમ્યક્ત્વ માં સાત નો સાઈક માં સાત નો માંથી માંથી અને સાયોક્ષમિક માં એક નો ઉદય અને બીજી છ નો સદવસ્થા નું ઉપક્ષમ અને ઉદ્યાભાવિક છે આટલું સમજાયું એક માં આપણે ઉપક્ષમ લીધું એક માં આપણે ક્ષય લીધું અને આમાં આપણે ત્રણ ટકા લીધી સદવસ્થા નું ઉપક્ષમ ઉદ્યાભાવિક ક્ષય અને ઉદય કોણ ઉદય કેમ ઉદય કેમ કેમ સમ્યક્ત્વ નો ઉદય છે આમાં કારણ કે દેશ જાતિ છે અને એના ઉદય સાથે સમ્યક્ત્વ બન્યું રહે છે પણ કીધું ને કે કલમલ અગાર જોર જુઓ સાયોક્રમિક સમ્યક દ્રષ્ટિ સાતમા વર્ષાન થી આગળ નહીં જઈ શકે શ્રેણી નહીં કરી શકે શ્રેણી કરવાનો પુરુષાર્થ નહીં કરી શકે કારણ કે કેવળ જ્ઞાન ગમ્ય કલમલ અગાર જોર જુઓમાં અને એટલી ખુશી છે આ વાતની કે આપણે કર્ણયોગના આવા સૂક્ષ્મ સિદ્ધાંતો અહીંયા વેચીને સમજીએ ઘણા લોકોને થોડું અઘરું પડતું હશે આઈ એમ શ્યોર મને ખબર છે પણ બે ચાર વાર તમે આ વાત સાંભળશો અને ન સમજાય તો મને કહે સમજાયું તો આપણે કયા પ્રશ્નથી આગળ ન જઈ શકે તો આગળ હું એમ પ્રશ્ન પૂછું કે સાયોક્રમિક સમ્યક્તિ ના ગુણસ્થાન ક્યાંથી ક્યાં અરે વાહ વેરી ગુડ ક્યાંથી ક્યાં ચારથી કયું સમ્યક્ત્વ વેરી હવે અગર એમ પૂછું કે ઔપચારિક સ્વરૂપ ટીકી છે સામાન્ય જાણતી અને જવાબ આપજો ઔપચારિક સમ્યક્ત્વ કે આર નોટ ટેકન કાંત્ર આપણે સમ્યક્ત્વ ની વાત કરીએ છીએ આપણે ચતુર્ગુણ ની વાત કરીએ છીએ અને આપણે ચતુર્ગુણ સ્થાન માં છે અને આપણે ત્રણ સમ્યક્ત્વ ના ભેદ જોયા અને ત્રણેય ભેદ ચતુર્ગુણ સ્થાન માં જીવ ધારણ કરી શકે અગર એમ પૂછ્યું કે ઔક્ષણિક સમ્યક્ત્વ નો કાળ અને કાળ નહીં ઔક્ષણિક સમ્યક્ત્વ ના ગુણસ્થાન ચતુર્થી ઔક્ષણિક સમ્યક્ત્વ ચતુર ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી રહી શકે મને કોઈ આપે જવાબ માં મજા આવી પ્રશ્ન સમજાયો આપણે વાત કરીએ કે ચતુર ગુણસ્થાન પણ મારો પ્રશ્ન છે ઔક્ષણિક સમ્યક્ત્વ ના ગુણસ્થાન ક્યાંથી ક્યાં હોઈ શકે ચાર થી અરે ગજબ કે ક્યાં આવી ગયું ચાર થી હવે તમે બધા એક એક બધા ચાર છ સાત આઠ નવ એક કોઈ કેટલો હશે અથવા કેટલો હશે ને કોઈ ચાર થી દસ અરે ઉપર બોલો બોલો ઉપર લેવી ગઈ અમે ચાર થી અગિયાર ગુણસ્થાન હવે એને પૂરું કરશો એટલો બધો વિષય છે એટલી ખુશી થાય છે મને સાહેબ ક્યારે પૂરો થશે ક્યારે હું તમને કહી દઉં ચાર થી અગિયાર ગુણસ્થાન ઔક્ષમિક સમય કે શું કામ કેવી રીતના શું થાય છે બધું મજા આવે છે કે તમે અરે બોલો ચાર થી ગાડી છે ગાડી છે એ ગાડી છે કેટલા વાગે બોલો બોલો ચાઈ બોલો બોલો અરે શિષ્ટ ભગવાન જ્ઞાન જો ચાઈ સમજે છે બા ખ્યાલ આવે છે શિષ્ટ પરમેશ્વરી ને કયું સમજે છે કોઈ પર્યાય હશે કે નહીં ભગવાન ને કોઈ ભાવ હશે કે નહીં તો ચાર થી ચૌદ ભગવાન ચૌદ બોલો ક્યાં વયા જાવ છો ભાઈ ચલો ચાર થી સુધી કઈ સમજે છો નેક્સ્ટ વીકેન્ડ નેક્સ્ટ સન્ડે કોણ આવવાનું છે નેક્સ્ટ સન્ડે આપણે ક્વિઝ રમવાની છે સમજાય છે જેટલું આપણે પાંચ ભાવમાં સમજ્યા છે જેટલો કોર્સિંગ થયો છે એટલું આપણે પોણા બાર સુધી ત્રણ રાઉન્ડ ક્વિઝમાં રમવાના છે લેડીઝ અને જેન્ટ્સ જેન્ટ્સ લોકો તૈયારી કરી ના સમજાય છે ચલો રેડી ફોર ધ ક્વિઝ યસ કે નો હાજી કે નાજી સાઈ તમને તો ના પ્રશ્ન આપણે ધીરે ધીરે કરીએ એકદમ પ્રોપર સમજીને કરો અને પ્રોપર એકવાર સમજો તો ક્યારે નહીં જુઓ લાઈફમાં ક્યારે નહીં જુઓ ઓકે હવે આપણે લઈએ શાંતિ આમાં તો ઈઝી તો બહુ નથી પછી પાછી મને સારી કહી દેવા હવે મારો પ્રશ્ન એ છે કે સમ્યક તો ઔક્ષણિક છે હવે છે તો ચારિત્રની દશામાં શું થાય આમાં બે આવી પડશે બે આવી તો સમજી લો ઓકે એક દ્રવ્યા નિયોગની અપેક્ષા એ ઉતરશે અને એક કર્ણ નિયોગની અપેક્ષા એ ઉતરશે સમજાય છે બે ઉતરશે એક દ્રવ્યા નિયોગની અપેક્ષા એ ઉતરશે એક કર્ણ નિયોગ કયા ગુણ ની વાત કરીએ છીએ કયું ગુણ સ્થાન છે સમ્યક તો ત્રણ છે હવે એમાં ચારિત્રમાં શું દશા બને છે આ ત્રણેય સમ્યક્તો માંથી કોઈ પણ સમ્યક્તો હોય તો ચારિત્રમાં શું દશા બને છે ચારિત્ર ભૂમિ શું દશા ચારિત્ર ભૂમિ કઈ પર્યાય છે ચારિત્ર ગુણમાં શું કાર્ય થાય સમજાયું એટલું હવે દ્રવ્યની ઉપર અપેક્ષા તમને કીધું સ્વરૂપાચરણ ચારિત્ર નામ પામતા સ્વરૂપાચરણ ચારિત્ર કઈ ચારિત્ર અને એક ઉત્તર કર્ણાયોગની અપેક્ષા એ સામે કર્ણાયોગ કે છે કે ભલે ચતુર્ગુણ બેટા સામે સામે બે મિત્ર પૂરું કરું સામે કર્ણાયોગ કે છે કે ચતુર્ગુણ સ્થાન છે બરાબર ગુણ સ્થાન કયું છે ચતુર સમ્યક તો છે આ ત્રણ માંથી કોઈ પણ સમ્યક તો છે પરંતુ ચારિત્રમાં કર્ણાયોગ કે છે કે અસંયમ કયો ભાવ છે ચારિત્રમાં અસંયમ નો ભાવ જે ઓધિક ભાવ છે આની પછી આપણે શીખવાના છે કયો ભાવ શીખવાના છે ઓધિક ભાવના કેટલા ભેદ છે એમાંથી આપણે લખશું એકવીસ એકવીસ નામ ને બધું કરશું એમાંથી એક અસંયમ નામનો ઓધિક ભાવ છે સમજાય છે અસંયમ અસંયમ નામનો ઓધિક ભાવ એકવીસ ભેદ જે છે ઔદિક ભાવના એમાં અસંયમ નામનો એક ઔદિક ભાવ છે અને ચતુર્ગુણ સ્થાનમાં અસંયમ નામનો ઔદિક ભાવ છે એટલે છે જ્ઞાની પરંતુ કોઈ પણ પ્રકારનો સંયમનો ભાવ અંગીકાર કરવાનો વિકલ્પ નથી આવો અસંયમ દશા એનો વિસ્તાર આપણે કરશું તો ઘણું લાંબુ થઈ જશે પરંતુ આપણે ગુમ સમજીએ શું કીધું અહીંયા કે અસંયમ નો ભાવ છે એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારના અણુવ્રત કે મહાવ્રત અંગીકાર કરવાનો ભાવ નથી સમજાય છે તો અસંયમ દશા ત્રસ અને સ્થાવર બે પ્રકારના જીવોની હિંસા થાય સંકલ્પ ચિંતા નહીં બુદ્ધિપૂર્વક ચિંતા નહીં પરંતુ એક પ્રકારનું જીવન હજુ છે કે લડાઈ લડવા જાય છે સમજાય છે ભોજન આદિ બનાવે છે વ્યાપાર આદિ કરે છે તો એ બધો અસંયમ નો ભાવ હજી ચતુર્થ સ્થાનમાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયા બાદ પણ સમ્યક્તિ હોવા છતાં પણ 40 રમા અસહ્ય કામનો ઓદય સ્વભાવ છે. આટલું સમજવાનું છે. પોઈન્ટ સમજાય છે, ખબર પડે છે. હવે એક હજી કહી દઉં, આ પોઈન્ટ સમજાવ્યા બધાને. એક પોઈન્ટ હજી આમાં કહી દઉં છું, સાંભળો. એક પોઈન્ટ આમાં કહું છું. હવે આની સામે આપણે લખીએ જોઈએ, તમે મને આન્સર આપજો. ઓકે, તમને આવડશે, 100% આવડશે. હવે આપણે લખીએ છીએ, ચારિત્ર ની વાત કરીએ છીએ ને આપણે, અને આપણે એટલે અનંત કાળનું બધીની સ્થિતિ જોઈએ. ઓકે, હવે તમે મને કહેજો, તમે આ ત્રણ માં ખાલી આપણે આ કોલમ ફિલ કરવાની છે, પછી આપણે આગળ વધીએ. આપણે આનું તો જોયું કે આ ત્રણ નો યા તો ઉપશમ ઔક્ષમિક વખત છે, આ ત્રણ નો ક્ષય ક્ષાયિક વખત છે, અને આ એક નો ઉદય અને આ બે નું શું થાય છે, આપણે ક્ષાયક્ષમિક વખત છે. આ ત્રણ ની સ્થિતિ આપણે જોઈએ. હવે આપણે અનંતાનું બંનેની સ્થિતિ જોઈએ. ઓકે, આવી રીતના સમય તો સાથે અનંતાનું બંનેની સ્થિતિ જોઈએ છે. સમજાય છે શું કહું છું? હમણાં સમજાશે. અનંતાનું બંદી કસાઈ ઢોકળી, ક્રોધ માન, ક્રોધ માન પાપ કેટલા, તીર્થંકર કેટલા, અને ભગવાન કેટલા, મેરુ કેટલા, અરે વાહ, વેરી ગુડ. અને નંદીશ્વર દ્વીપ કયા નંબર નો દ્વીપ છે? આઠમો. આપણે જઈ શકીએ છીએ ત્યાં? નહીં. તો આપણે શું કરીએ છીએ? અહિયાંથી જ આપણે. વેરી ગુડ. એક દિશામાં એક દ્વીપ લઈ લઉં છોકરાનું. અરે બોલો, તમે આનું વિચારવાનું છે. મારો પ્રશ્ન સમજાયો તમને? અનંતાનું બંદીની સ્થિતિ આ ત્રણે સમ્યક્તો વચ્ચે શું બને છે એનો આન્સર તમારે મને કહેવાનો છે. એ તો બે મિનિટમાં. ઓકે, ચલો આપણે શું વાત કરી? નંદીશ્વર દ્વીપ કયા નંબર નો દ્વીપ છે? લોક કેટલા છે? અરે તમને નહીં, લોક કેટલા છે? આપણે કયા લોક માં રહીએ છીએ? અરે વાહ, મધ્ય લોક માં શું છે? બરાબર છે, પણ અસંખ્યા દ્વીપ અને સમુદ્ર છે. દ્વીપ એટલે લેન્ડ અને સમુદ્ર એટલે વોટર. મધ્ય લોક માં અસંખ્યા, અરે બોલો બેટા, મધ્ય લોક માં અસંખ્યા દ્વીપ અને સમુદ્ર છે. દ્વીપ એટલે લેન્ડ અને સમુદ્ર એટલે વોટર. બરાબર છે, અસંખ્યા છે. વી કેનોટ કાઉન્ટ એટલા બધા દ્વીપ સમુદ્ર. એક લેન્ડ પછી વોટર, લેન્ડ સી, લેન્ડ સી, લેન્ડ સી. બરાબર. ઓકે, કાલે મરાઠી બાળકો આવ્યા હતા, અમે એને એ લોકોને ઉપર માંડું શીખડાવતા હતા રાતના 10 વાગ્યા સુધી, 10:15 સુધી. ઓકે, મરાઠી બહુ બધા લોકો આવ્યા હતા. તો એ બાળકને આપણે જે મધ્ય લોકો કેટલા પ્રતિ મિલાવે છે? 458 છે ને મધ્ય લોકમાં. તો અમે બધી ગણતરી સમજાવી એ લોકોને ડિટેલમાં, ભવ્ય સમજાવી. એ પછી બાળકે કીધું, અમને કીધું, મેં કીધું, બોલો બેટા 458 કોઈ બોલશે? તો કે 458. એટલે મારો મતલબ એટલો કે 458 કયા કયા થી બોલશો? 458 મંદિરો પછી 458. બહુ ઉંચા છોકરો હતો. એ ચલો, તો દ્વીપ કેટલા છે? અસંખ્યા. સમુદ્ર કેટલા છે? આપણે કયા દ્વીપ માં રહીએ? કેટલા નંબર નો દ્વીપ છે? વેરી ગુડ, જંબુ દ્વીપ માં રહીએ. વેરી ગુડ. હવે જંબુ દ્વીપ માં શું છે? કયું મેરું છે? શું મેરું પર્વત છે? કેટલા મેરું છે જંબુ દ્વીપ માં? એક જ મેરું છે. અને અઢી દ્વીપ શું એને હાફ દ્વીપ સુધી મનુષ્ય જઈ શકે છે? ખબર છે બધાને એની વાર મનુષ્ય ખબર છે કે નહીં બધાને? તો અઢી દ્વીપ માં કેટલા મેરું છે? 5 મેરું છે. 5 મેરું ના નામ કોઈને આવે છે? ઉપર જોશો ને, મેં જઈને તો ખાલી કહું છું તો તમને મજા આવશે. 5 મેરું નામ મોટા માંથી કોઈ? સુદર્શન મેરુ, વિજય, કાજલ, મંદાર અને વિદ્યુન્મન. આ 5 મેરું ક્યાં છે? આધી દ્વીપ માં છે. એક મેરુ માં 4 વન છે. એક મેરુ છે, એક મેરુ જોજો ઉપર, એક મેરુ છે. તો એક મેરુ માં 4 લેવલ છે. જેમ 4 માળા ને અહીંયા કેટલા માળા છે? આ મંદિર માં કેટલા માળા છે? શું વાત કરું છે? 3 માળા છે. 4 છે ને, એક નીચે, એક આ, એક ઉપર, એક ઉપર. એ નીચે ગયા નથી, આપણે જતું હોય થોડા ટાઈમ માં. સમજાય છે? તો એ રીતના 4 લેવલ છે. તેમાં છે 4 લેવલ, મેરું, એક મેરું સંબંધિત 4 લેવલ છે. અને 4 પર્વત કહેવાય છે. પર્વત ના નામ ને બધામાં નથી જતી, પણ એક જે લેવલ છે, એક લેવલ મેરું, સાંભળો સાંભળો સાંભળો, एक मेरु मा एक लेवल मा चार दिशा मा चार गण से क्या एक एक और प्रतिम बिना लगे बराबर तो एवं रीतना एक मेरु संबंधी कितना कराओ तो एक दिशा में चार अभी बीजा लेवल में चार अभी तीजा लेवल में चार अभी चौथा लेवल में ऊपर पांडव भगवान थे या पांडव किला थे कौन आए पांडव किला में अरे पांडव किला में कौन आए पांडव किला ऊपर कौन आए कल बोला यार पंचकरण में आएगा था पांडवाना पंचकरण में आएगा था दादा भी होता है ना अभी आएगा तब भी गया अरे देव वाले सही गया तो मुका सही गया बोला મમ્મી અહીંયા આવ્યા હતા તમને અને પાંડુ પાંડુ કિલ્લા ઉપર આપણે શાંતિના બાર તીર્થંકર નો આપણે શું કર્યું હતું તો ચાર વન એક મેરુ અને ચાર દિશામાં એક એક ગીના રહે તો એક મેરુ સંબંધી કેટલા ગીના રહે તો તેવા કેટલા મેરુ છે પાંચ સિક્સટી ઇન્ટુ ફાઈવ બધું જ નહીં આ બાળકો બોલો સિક્સટી ઇન્ટુ ફાઈવ એટી તો પાંચ મેરુ સંબંધી કેટલા અપ્રતિમ ગીના લે છે એટી વેરી ગુડ તો આ અઢી ગીતમાં પાંચ મેરુ છે અને પાંચ મેરુ સંબંધી અતિ ગીના લે છે બરાબર છે એમાં જો ઘણા બધા બીજા અપ્રતિમ ગીના લયો પણ છે પણ પાંચ મેરુ સંબંધી કેટલા ગીના લે છે એક હવે આપણે અઢી ગીતથી ક્યાં જઈએ આઠમો ગીત કારણ કે અઢી ગીતથી આઠમા ગીત સુધી વચ્ચે કોઈ પણ અપ્રતિમ ગીના લઈ લો અને આપણે જઈ શકતા નથી તો આઠમા ગીત નું નામ શું છે ઘટના ઉપર જશો તો તમે ચાર બાજુ બહુ સરસ સરસ તમે પર્વત ને બધું જોશો ચલો જલ્દી જલ્દી આઠમા ગીત માં આપણે પહોંચી ગયા ક્યાં પહોંચી ગયા ઓકે તો એની પૂર્વ ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ દિશા ચાર દિશામાં કેટલા મંદિર છે એક દિશા સંબંધી કોઈને યાદ છે ખ્યાલ છે સૌથી પહેલા વચ્ચે કયો પર્વત છે અંજન અરે વાહ કયો પર્વત છે બારમો જવાબ આપણે તાળી પાડવી પડશે ચલો ચલો જલ્દી તમે પ્રોત્સાહન તો વધારો કરશો ને સૌથી પહેલો વચ્ચે પર્વત કયો છે એની આજુબાજુ અરે વાહ વેરી ગુડ અને ગતિ ઉઠની ચારે સાઈડ વેરી ગુડ બરાબર તો એક અંજનગીરી બરાબર ચાર ગદીમુ અને આઠ નદી પર તો એક દિશામાં કેટલા મંદિર થયા તેર એક ચાર આઠ અને ચાર બાર અને એક તેર તો તેર મંદિર એક દિશા તો એ કેટલી દિશા છે ચાર દિશા છે થર્ટી ઇન્ટુ ફોર તો ફિફ્ટી ટુ અપ્રતિ જિલ્લા નંદી દિવસ જીવિતમાં હશે અને એસી અગત્ય જિલ્લા પાંચ મેળ સંબંધી છે તો એ ઉપર બહુ સુંદર માનવું કહ્યું છે તો આપ સૌ ઉપર જશો અને જોશો તો તમે લોકોને બહુ મજા આવશે ચલો થયું આન્સર આવ્યું પૂરું કર્યું છે મારું તમે થઈ ગયું બોલો બોલો જલ્દી શું હતું ભગવાનની વિજેતાની છૂટે ને તમે બધું સાથે છું એ વાત મંદિર એવું છે ને કે ગરીબ માં આપણે કલ્યાણ વાત કરીએ ગરીબ માં આપણે દ્રવ્યાંગ ની વાત કરીએ ગરીબ માં જન્મોત્સવ ની વાત કરીએ ચારે બાજુ અગ્નિ ગંગા આપણા મંદિર માંથી વહે એટલે ખુશી થાય છે કે સમજાય છે ખરે એક લાસ્ટ પોઈન્ટ લઈ લઉં પછી પૂરું કરે ઓપ્શન સમ્યક છે અને અનંતકાલ બંધી નું શું છે વેરી ગુડ બહુ ઈઝી છે પ્રશ્ન તો ખાલી એ પ્રશ્ન હાલ લાગ્યો તમને તો ઈઝી છે અનંતાનુબંધી શું થશે અને સારી સમજે તો અનંતાનુબંધી શું થશે વેરી ગુડ હવે પ્રશ્ન છે કે કયો ક્રમિક સમજે તો વચ્ચે અનંતાનુબંધી શું થશે હા બહુ સરસ શબ્દ અરે વાહ કયો શબ્દ હાલ યાદ રાખો આટલું યાદ રાખો અનુદય કહેવાનું શું કહેવાનું અનુદય અનંતાની મંદિરો શું છે અનુદય સાયક્રમિક વખતે ઔક્ષમિક વખતે ઉક્ષમ અને સાયિક વખતે આટલું સમજાઈ ગયું ચતુર્ગ્રસ્થાન આખું સમજાઈ ગયું ત્રણ સમ્યત્વ અરે બોલો અનંતાની મંદિર ની દશા કર્ણાયોગ ની અપેક્ષા એ શું છે ચતુર્ગ્રસ્થાન માં ચારિત્ર માં અસંયમ વેરી ગુડ અને દ્રવ્યાયોગ શું કે છે ચારિત્ર મને ખાલી ગુણસ્થાન કહી દો અને ત્રીજો ભેદ કયો છે સંયમ
સ્વામી વત્સલ્યનો આપણા જૂના મંદિર અનિલ વિલાની ઉપર સ્વામી વત્સલ